તારીખ 20/12/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29.
પહેલા પરિણામ ધર્મની વાત કરી છે, પરિણામનો એવો ધર્મ છે કે જેવા પરિણામ વારંવાર કરવામાં આવ્યા હોય એ પરિણામ તેમને કારણે સાથ કરાય છે. સહજતા બે પ્રકારની, એક ટેવથી સહજ થઈ જાય છે એને પણ સહજ કહે છે, અને એક સ્વભાવથી સહજ છે એને પણ સહજ કહેવામાં આવે છે. ટેવથી સહજ પરિણામ થાય છે, ત્યાં તે પરિણામ અંગે વિકલ્પ કરવો પડતો નથી, પણ પરિણામ ટેવાઈ ગયા છે એટલે સહેજે સહેજે થાય છે. એ દૃષ્ટિકોણથી અહીંયા કહ્યું છે કે અનંતકાળથી જીવને અશુભ ભાવની ટેવ હોવાને લીધે અશુભ ભાવ સહજ થાય છે, અશુભ ભાવનું ઉત્પન્ન થવું સહજ બને છે. વળી કોઈ જીવને વારંવાર શુભ ભાવ કરવાનો પ્રકાર થાય, અશુભ યોગ અને અશુભ પ્રવૃત્તિ છોડીને શુભ યોગમાં રહેવાનું થાય તો એને શુભ પરિણામ થવા એ પણ સહજ થઈ પડે છે, એ પણ ટેવ. વારંવાર શુભ ભાવ પણ સહજ થઈ જાય, પરંતુ આ બંને વિભાવ છે, શુભ અને અશુભ બંને વિભાવ છે. જીવનો સ્વભાવ નહીં હોવા છતાં તેમના કારણથી શુભ સહજ થાય છે, એ સહજતા તેમના કારણને લઈને છે, બીજું કાંઈ એમાં કારણ નથી, એ કોઈ સ્વભાવ નથી. સહજ છે એટલે સ્વભાવ નથી એમ કહ્યું અહીંયા. સહજ છે તો પણ વિભાવ છે, અને એ વિભાવ ઘણા કાળના અભ્યાસને લઈને સહેજ થાય છે. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે, અનાદિથી અકૃત્રિમ હોવાને લીધે સહજ જ છે, સહજ જ છે એટલે કોઈના કારણ વિના સ્વાભાવિકપણે જેની હૈયાતી છે. પોતાનો સ્વભાવ કોઈના પણ કારણ વિના એમ કેવું છે? ક્યારથી છે? અનાદિથી છે. કેમ છે? કે સહજ જ છે, કોઈ એને કારણ નથી, કોઈ એને કારણ લાગુ પડતો નથી. આત્મા પોતાના સ્વભાવ સ્વરૂપે શા માટે છે, કેમ છે, એ પ્રશ્ન અસ્થાને છે. સ્વભાવમાં તર્કની અપેક્ષા નથી, તર્કથી સ્વભાવને સિદ્ધ કરવો એમ ન હોઈ શકે. આત્મા કેમ ચૈતન્ય સ્વભાવે છે તો એમ તર્ક ન લડાવાય કે કેમ કે જળ સ્વભાવે નથી માટે ચૈતન્ય સ્વભાવે છે. જળ સ્વભાવે નથી તો એ જળ સ્વભાવે પણ સહજ નથી, અને ચૈતન્ય સ્વભાવે છે તો ચૈતન્ય સ્વભાવે સહજ પડે છે. એમાં તર્ક લાગુ કરી શકાતો નથી. આમ તો શાસ્ત્રમાં એવો પ્રકાર આવે છે કે વિસ્પષ્ટ તર્કણાથી તત્વની સિદ્ધિ કરેલી. પણ વસ્તુના સ્વભાવને કઈ તર્ક લાગુ કરી શકાતો નથી, એ વાત એમ જ રહે છે. પ્રવચન સારું આવે છે વિસ્પષ્ટ તર્કણાથી સિદ્ધ કરવામાં આવેલું છે તત્વ, એવી એવી વાત આવે છે. ટીકામાં અમૃતચંદ્ર આચાર્યદેવે એ વાત લીધી છે. પાછો ચરણાનો સૂચક ચુલિકામાં આવે છે, કોઈ ગાથામાં આવે છે. અહીંયાથી ટીકા શરૂ કરી છે. આગમ એમ કહે છે કે તું તારામાં જો, છતાં એ પોતામાં જોતો નથી. આગમ જો એમ તો કહે છે શું કે તું તને જો, પણ જે પોતે જ પોતાને જોતો નથી, તો એ આગમની આજ્ઞાને માનતો નથી, શાસ્ત્ર આજ્ઞાને માનતો નથી એમ છે. એવી એવી શૈલીથી કીધું છે આત્મસિદ્ધિમાં, કેવી શૈલી કરી કે ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. ઘટપટ વગેરે તને દેખાય છે, જાણે છે, તું માને છે કે આ ઘડો છે, આ ઝાડ છે. ઝાડને ઘડો કહેતો નથી, ઘડાને ઝાડ કહેતો નથી, કપડાને ઘડો કહેતો નથી, એમ માને છે. અને જાણનારને માન નહીં કહીએ, કહીએ કેવું જ્ઞાન, હું જાણનાર છું એમ જાણનારને તું જાણતો નથી, માનતો નથી, આ તારું જ્ઞાન કેવું. આમ કેવી કેવી શૈલી કરી છે પોતાના તરફ વાળવા માટે, એટલી એટલી શૈલી કરી છે કે જ્ઞાન સ્વપર પ્રકાશક હોવા છતાં કોઈ જગ્યાએ એમ કહેવું પડે કે જ્ઞાન પરને જાણતું નથી. શું કેમ કે એ પરને જાણવામાં એટલો બધો લાગેલો છે કે સોને જાણવાનું સદંતર ચૂકી ગયો છે. એટલું જ નહીં પણ સોને જાણવું એને કઠિન લાગે છે, દુષ્કર લાગે છે, દુર્લભ લાગે છે, અશક્ય જેવું લાગે છે. આ જ્ઞાનમાં જ્ઞાનનું વેદન આ કંઈ સમજાતું નથી, વેદન પકડાતું નથી એમ કે સહજ સ્વસંવેદનમય છે. જ્ઞાન તો એવું છે કે જેમાંથી વેદનનો અભાવ, વેદનનો નાશ, વેદનનો ત્યાગ કરવો હોય તો કરી શકાતો નથી, અશક્ય છે. એવું સ્વયં સ્વસંવેદનમય સહજ જ્ઞાન સહજ સ્વરૂપે છે. તો એ પૂછે છે આ શું પણ, આ શું પણ, આ કેવી રીતે? તો એ પરને જાણવામાં કેટલો ટેવાઈ ગયો છે, સહજપણે કેટલો ટેવાઈ ગયો છે. તો એ ટેવ એટલી બધી ગાઢ થઈ ગઈ છે કે એને છોડાવવા આંચકો મારવો પડે છે. જાણતો હોવા છતાં એમ કે તું એને જાણતો નથી, એકવાર ભૂલી જા, તું ભૂલી જા કે હું પરને જાણું છું, એમ એકવાર તું ભૂલી જા, તું તને જાણે છો, એમ લક્ષમાં લઈએ, એમ સંભાળ કર, એમ સ્મરણમાં લઈએ, એમ વિચારમાં લઈએ, અને એમ સાવધાની કરીને અંદરમાં તું જો કે તું તને જણાઈ રહ્યો છું, બરાબર સર્વકાળે તું તને જણાઈ રહ્યો છો. તો કે પણ આ અંદર આટલા બધા આ ઘડોને, લાકડુંને, વૃક્ષને, કપડાને, આ બધું અંદર કેમ દેખાય છે? તો હું મને જણાવું છું તો મારામાં આ બધું કેમ દેખાય છે? તો કે એ તારી જ પર્યાય છે, એ અવસ્થા જ્ઞાનની છે, જ્ઞેયની નથી. અગ્નિ અગ્નિ તને દેખાણો તારામાં, અગ્નિ દેખાણો તો આ અગ્નિ તો ઊનો છે, તો તારું જ્ઞાન ઊનું થયું? તપાસી લે, બરફ દેખાણો બે એક હારે દેખાણા લ્યો, અગ્નિ ને બરફ બે એક સાથે દેખાણા. હવે જ્ઞાનનું શું દશા થાય? જો ગરમ અગ્નિ ને જોતા જ્ઞાન ગરમ થતું હોય અને બરફને જોતા ઠંડુ થતું હોય તો જ્ઞાન ને શું થાય, શું દશા થાય? કઈ થવાનો સવાલ નથી. એ જ્ઞાન જ્ઞાનમાં છે ને જ્ઞેય જ્ઞેયમાં છે. જ્ઞેયો કદી જ્ઞાનમાં આવી શકતા નથી. જે જણાય છે એ જણાય છે, અહીંયા તારી જ્ઞાનની પર્યાય છે, જ્ઞેયોની પર્યાય જરા પણ નથી. જ્ઞેયોની પર્યાય તો નથી, પણ જ્ઞેયોને લીધે એવી પર્યાય પણ નથી. ગુરુદેવ આ વાત અહીં સુધી ખેંચતા હતા કે જ્ઞેય તો પર્યાયમાં નથી જ્ઞાનની પર્યાયમાં, પણ જ્ઞેયાકાર થયેલી જ્ઞાનની પર્યાય એ પણ જ્ઞેયોને કારણે નથી. એમાં પણ કારણ જ્ઞાનનું જ છે, જ્ઞેયનું નહીં. તો કે જ્ઞેય આવે ત્યારે એવું જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાન થાય છે, નાનાકાર થાય છે. એ જ્ઞેયાકાર અનુસાર જ્યારે સામે જ્ઞેય હોય ત્યારે થાય છે, અને ન હોય ત્યારે નથી થતું. હાથી આવ્યો તો એવો આકાર ઉત્પન્ન થયો, ગયો તો આકાર બંધ થયો. તો કે તોય નહીં, તોય જ્ઞેયને કારણે જ્ઞાન નહીં. આ વાત થોડી તકલીફ પડે એવી છે કે જ્યારે હાથી આવ્યો ત્યારે આવતો દેખાણો, ગયો ત્યારે જતો દેખાણો, અને તમે કહો છો કે એને કારણે નહીં, કે નહીં એને કારણે નહીં. ભીતમાં દેખાવો જોઈએ ને તારી તે કાળની જ્ઞાનની તેવા આકારે થવાની અવસ્થાની યોગ્યતા છે, જ્ઞાનની પર્યાયની યોગ્યતા છે. અને એ યોગ્યતાનું કારણ કોઈ પર નથી, તારી પર્યાયની યોગ્યતાનું કારણ તું જ છો. એના ષટકાર કો સ્વતંત્ર લઈ લીધા પોતે, ત્યાંથી એ વાતને સિદ્ધ કરતા નથી. આટલું બધું ખેંચવા પાછળ આશય શું છે ને રહસ્ય શું છે? કે તું એટલો બધો જ્ઞેય નિમગ્ન છો, જ્ઞેયમાં મગ્ન છો, ઊંડો ઉતરી ગયો છો, કે કોઈ વાતે એ સંબંધ છોડાયો છૂટતો નથી. એટલે ધક્કો મારવો પડે છે જોરથી કે જ્ઞેયને ને તારે કાંઈ લેવા દેવા જ નથી, ત્રણેય કાળે, અત્યારે નહીં, કોઈ કાળે નહીં. એકવાર છઠ્ઠી ગાથાની પ્રવચન કરતા કરતા ટીકામાં ટીકાની છઠ્ઠી ગાથાની ટીકા ચાલતી હતી કે હે ભાઈ, તે અનાદિથી અત્યાર સુધી તારા જ્ઞાનને જાણ્યું છે ને જ્ઞેયને જાણ્યું જ નથી તારે, પણ તે માન્યું નથી એવી રીતે.
બરાબર,
શું તે જ્ઞેયને જાણ્યું નથી, તે તારા જ્ઞાનને જ જાણ્યું છે, પણ તે એમ માન્યું નથી. તે એમ માન્યું છે કે મેં જ્ઞેયને જાણ્યું છે.
Thank you.
તો એ વાત લીધી છે 271 કળશમાં, તો ટીકાકારે એ વાત ત્યાંથી જ લીધી છે. એ જ્ઞેય નિમગ્ન પણ છોડાવવા માટેનો ન્યાય છે. અનેક શૈલી કરે છે, કેમ કે જે સહજ સ્વભાવ છે તે અસહજ થઈ પડ્યો છે. આપણે મુદ્દો એટલો છે કે પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે, જાણવું 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 કેટલું સહજ છે, કે એને બંધ ન કરી શકાય એટલું સહજ છે. જાણવું એવું કાર્ય થવા માટે તું શું વિકલ્પ કરે છો? કે જ્ઞાન થયા જ કરે છે, કે જ્ઞાનના ભંડારમાંથી જ્ઞાનની પર્યાયો આવ્યા જ કરે છે, થયા જ કરે છે. એને જ્ઞાનની પર્યાયને રોકી શકાતી નથી, બંધ કરી દેલો જાણવું, હવે કાંઈ નથી જાણવું, ન થાય. પણ એવો જે પોતાનો સ્વભાવ છે તે ખરેખર સહજ હોવા છતાં વિભાવ તો બદલાય છે એમ કે છે. શુભ અને અશુભ એવા બે પ્રકારે વિભાવ બદલાય છે. જ્ઞાનમાં જાણવું 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 એવું જાણવું ક્યારે બીજું નહીં જાણવા રૂપે કદી થતું નથી. પર્યાયમાં ઓછું વધતું જાણવું એવું કદાચ થતું હોય, પણ નહીં જાણવું એવું તો કદી થતું નથી. સદાય જાણવું જાણવું ક્રિયા કરે છે. છતાં તેનો જીવને ખ્યાલ આવતો નથી અને ખબર પડતી નથી. સ્વભાવ કેવો છે જાણવું, સામાન્ય એવો જે સ્વભાવ એ કેવો છે તેનો જીવને ખ્યાલ આવતો નથી, એને ખબર પડતી નથી. કેમ કે એને પોતાના સ્વભાવને જાણવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો નથી. કોઈ વાર એવો પ્રયાસ કર્યો છે, એવી મહેનત કરી છે, પ્રયત્ન કર્યો છે કે મારે મારા સ્વભાવને જાણવા સિવાય, મારા સ્વભાવને જ્ઞાન કરવા સિવાય મારે અત્યારે બીજું કાંઈ કામ કરવું નથી. એમ કોઈ કામ લઈને માણસ બેસે છે કે અત્યારે તો આ એક કામ છે, બીજું કાંઈ કામ નથી મારે. તો એવું કોઈ દિવસ લઈને બેઠો કે હવે સ્વભાવને જાણવા સિવાય, મારું સ્વરૂપ જાણવા સિવાય મારે અત્યારે બીજું કાંઈ નથી કરવું? એને પ્રતિબિંબ એ તો ત્યાં શું છે કે જ્ઞેયાકારને મુખ્ય કરીને આ વાત છે. જ્ઞેયાકારને મુખ્ય કરતા એ વાત છે કે જ્ઞાન તો બધાને છે અને જ્ઞાનમાં જ્ઞાનાકારો બધાને જુદા જુદા પડે છે. તો એ તો જ્ઞેયોના આકારને મુખ્ય રાખીને, જ્ઞાનમાં લક્ષમાં મુખ્ય રાખીને વાત છે. પણ બધા જ્ઞાનમાં સ્વચ્છતા છે. જો જ્ઞાનની સ્વચ્છતાને મુખ્ય કરવામાં આવે તો પછી આકાર ગમે તે હોય એની સાથે શું સંબંધ છે? જ્ઞાનમાં જ્ઞાનની સ્વચ્છતાને મુખ્ય કરવામાં આવે કે જ્ઞાન સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને સ્વચ્છ હોવાથી કોઈ પણ જ્ઞેય હો એનો આકાર એની અંદર પ્રતિબિંબિત થશે. બરાબર છે, પણ હવે એમ કે છે કે દ્રષ્ટિ પલટવી જોઈએ. દ્રષ્ટિ પલટવી જોઈએ. કોઈ વાર એવો પ્રશ્ન થાય છે કે ઘરમાં અરીસો રાખવામાં આવે છે ડ્રેસિંગ ટેબલ ઉપર, એ તો ખુલ્લો જ અરીસો હોય છે, નાના અરીસા હોય તો ઊંધો ચતો પીડે, આ તો ખુલ્લો જ અરીસો છે. આખા દિવસમાં જેટલા એની સામે જ્ઞેયો આવે, હાલે ચાલે, બાળકો રમે, ગમે તે હોય, નોકર ચાકર બધા પ્રતિબિંબ પડે, શું કરવા આવું, અરીસામાં શું કરવા આવું બધું થાય છે, એવું ક્યાંય અસમાધાન થાય છે? કે શું કરવા અરીસામાં આવું બધું થાય છે. ભાઈ અરીસો હોય તો એમ જ થાય, ત્યાં લાકડાનું પાટિયું હોય તો એમ ન થાય, ખાલી ભીંત હોય તો એમ ન થાય, પણ જો અરીસો છે તો એમ ન થાય તો બીજું શું થાય. અરીસો છે એમ ખબર પડે એટલે સમાધાન થઈ ગયું કે ભાઈ સામે જે પદાર્થ છે એનો આકાર એની અંદર હશે, પછી એમાં આમ કેમ એ પ્રશ્ન રહેતો નથી. એમ જ્ઞાન સ્વરૂપથી સ્વચ્છ છે, કોઈ પણ આકાર એની અંદર પ્રતિબિંબિત થશે, પણ જ્ઞાન તે જ્ઞાન છે. શું કરવા આવો આકાર જ્ઞાનમાં એ અસમાધાન કરવા યોગ્ય નથી. એને અરીસો છે એમ ખબર નથી તો એને એમ લાગે છે કે મારા જેવું કોઈ પ્રાણી છે, શું તો એની સાથે ચેષ્ટા કરે છે, ખરેખર તો એવું કઈ છે નહીં. જ્ઞાનમાં જ્ઞેયો તો નથી, છતાં એને એમ થાય છે કે જ્ઞેયો મારામાં આવે છે તો એ જ્ઞેયો સાથે ઉલટ સુલટ પ્રવૃત્તિ કરે છે કે આ જ્ઞેય ન જોઈએ, આ જ્ઞેય સારું, આ રાખો, આ હો, આ ન હો, આ હો ને આ ન હો, શું કરે, આ હોય આ હો તો ઠીક, આ ન હો તો ઠીક, આ હો તો ઠીક, આ ન હો તો ઠીક. પણ ભાઈ તને શું થયું છે કે તું જ્ઞાન છું અને આમ કા કરે છે, જે હો તે હો, ન હો તો ન હો, એથી તને હો એનાથી કાંઈ તને નુકસાન નથી, ન હો એનાથી તને કાંઈ નુકસાન નથી. એટલા માટે સમયસારના પરિશિષ્ટમાં એક કળશ એવો લીધો છે, 255 નંબરનો એ કળશ છે, 255, કે તારા જ્ઞાનમાં અનેક જ્ઞેયો પડે પ્રતિબિંબિત થાય એનાથી તું મૂંઝાઈશ નહીં, અને એ જ્ઞેયો જ્ઞાનમાંથી દૂર થઈ જાય એવો પ્રયત્ન કરીશ નહીં. ભલે તારા જ્ઞાનમાં જ્ઞેયો જળકે, જ્ઞેયો મટાડવાની પ્રવૃત્તિ કરનારને ત્યાં પશુ કીધો છે આચાર્ય દેવે, કે કોઈ પશુ આવી મહેનત કરે છે કે જ્ઞાનમાંથી જ્ઞેય આકારોને કાઢી નાખો, એ પોતાના જ્ઞાનના સ્વચ્છત્વ સ્વભાવને બંધ કરી દેવા માગે છે, તેથી તે જ્ઞાનનો એટલે આત્માનો નાશ કરે છે. પણ સમ્યક દ્રષ્ટિ તો એમ જાણે છે કે આત્મામાં જ્ઞાનમાં અન્ય પદાર્થોનું પ્રતિબિંબ થવાનો સહજ સ્વભાવ છે, તેથી તે ભિન્ન જ્ઞેયોથી પોતાના જ્ઞાનને ભિન્ન જાણતો થતો જીવે છે, જીવે છે એવો શબ્દ બધામાં આવે છે. 255 છે. આ શ્લોક જરા ચર્ચા કરવા જેવો છે. નિયાકારો ગૌણ કરવા એક વાત છે, અને જ્ઞેયાકારોને ભૂસી નાખવા બીજી વાત છે. શું જ્ઞેયાકારોને મુખ્ય કરવા એક વાત છે, અને જ્ઞેયાકારો જ્ઞાનમાં હો તો મારા જ્ઞાનને કોઈ બાધા નથી આ બીજી વાત છે. એમની એમાં શું છે કે એ તો સ્વચ્છતાને ન પકડે તો જ્ઞેયાકાર પ્રતિબિંબિત થતા જ્ઞેય પ્રત્યે લંબાય છે જ્ઞાન, ત્યારે રાગ દ્વેષ થાય છે. પશુ અર્થાત સર્વથા એકાંતવાદી અજ્ઞાની સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને છોડવાથી, એટલે કે જ્ઞેય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થતો, અર્થાત જ્ઞેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થતો, તુચ્છ થઈને નાશ પામે છે. અને સ્યાદવાદી તો સ્વક્ષેત્રમાં તે પર પદાર્થમાં પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી, અર્થાત જ્ઞેય પદાર્થોને નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહીં હોવાથી તુચ્છતા પામતો નથી. ચૈતન્યના આકારોને હું કાઢી મૂકું એમ નથી તો જ્ઞાનની સ્વચ્છતાને કાઢી મૂકવા જેવું થશે. ભાવાર્થમાં, સાદી ભાષામાં લીધું છે કે પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે. તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં વ્યાપી જઈશ એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે અથવા છોડી દેવા ચાહે છે, એવો પ્રયત્ન કરે છે. આ શૂન્ય થવાનો પ્રયત્ન કરે છે ને, એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે અથવા નાશ પામે છે. પરંતુ સ્યાદવાદી તો સ્વક્ષેત્રમાં રહેતો અને પરક્ષેત્રમાં પોતાની નાસ્તિકતાને જાણતો થકો જ્ઞેય પદાર્થોને છોડતા છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, જ્ઞેય પદાર્થની સાથે નિસ્બત રાખતો નથી પણ ચૈતન્યના આકારને છોડતો નથી, એ તો સ્વચ્છતા છે. તું સ્વચ્છતાથી જો ને, તારામાં તું તારી સ્વચ્છતાને જો, વાત પૂરી થઈ ગઈ, તને કાંઈ તકલીફ નથી જ્ઞેય આકારને. સ્વચ્છતાને ભૂલી જા તો તને જ્ઞેય આકારોથી તકલીફ થશે કે આ મને ઠીક છે, આ મને ઠીક નથી, આ મને ઠીક છે, આ મને ઠીક નથી, એમાં સ્વચ્છતા ભૂલાઈ ગઈ છે. અનુભવને તપાસી જુએ તો સમજાય એવું છે કે જો સ્વચ્છતાને ભૂલે છે તો જ્ઞેયમાં ઈષ્ટ અનિષ્ટ પણ કરી બેસે છે, જો સ્વચ્છતાને મુખ્ય કરે છે તો જ્ઞેય ગમે તેવું હોય એની સાથે જ્ઞાનને કાંઈ લેવા દેવા રહે નથી. એ રીતે પોતે ક્યારે પ્રયત્ન પ્રયાસ કર્યો નથી. શુભાશુભનો ટેવ એટલી બધી પડી ગઈ છે અહીંયા જે કહ્યું છે એ પ્રકારે 35માં બોલતું એ ચાલે છે કે એટલું સહજ થઈ ગયું છે, શુભ અને અશુભ સહજ થઈ ગયું છે કે એનો જે સહજ સ્વભાવ છે એ ખ્યાલમાં લેવો એને કઠિન થઈ ગયો છે, ખબર પડતી નથી. બીજું, વિભાવિક પરિણમનથી ઉપયોગ પણ એટલો સ્થૂળ થઈ ગયો છે, શુભાશુભ શુભ અને અશુભ ભાવે થતો ઉપયોગ એટલો સ્થૂળ થઈ ગયો છે કે એને જે સ્વભાવ છે ખ્યાલમાં નહીં આવવાનું કારણ સ્વભાવ સૂક્ષ્મ છે અને ઉપયોગ સ્થૂળ છે એટલે એને પણ સ્વભાવની ખબર પડતી નથી, સ્વભાવ પકડાતો નથી. આટલી તો પરિસ્થિતિ જરૂર છે. શું અનાદિનો જીવને સ્થૂળ ઉપયોગ છે, શુભ શુભ ભાવમાં એકાકાર થઈ જવું એ પણ છે અને એમાં રસનો મુદ્દો મુખ્ય છે, એમાં એનો રસ ઘણો છે એટલે એ રસને લઈને એ રૂપે જ પોતાને અનુભવે છે. જે જ્ઞાન જુદું પડવું જોઈએ, શુભ અને અશુભ ભાવથી જ્ઞાન જુદું પડવું જોઈએ, એ બે વચ્ચે એની સૂક્ષ્મતા, ભાવો જુદા જુદી જાતના છે એ જ્ઞાનની સૂક્ષ્મતા હોય તો જ જુદા પાડે પડે જ્ઞાનમાં, નહીતર જુદા પડતા નથી. જે તિર્યંચ ચકલું પણ સમ્યક દ્રષ્ટિ થાય છે એનું જ્ઞાન સૂક્ષ્મ થઈને જ્ઞાન ભાવની મર્યાદામાં માત્ર જ્ઞાનને જોવે છે એમાં એ રાગને ભેળવતો નથી. છે એક જ સમયે બે પોતાની પર્યાયના ભાવ છે, જ્ઞાન પણ પોતાની પર્યાયનો ભાવ છે, રાગ પણ પોતાની પર્યાયનો ભાવ છે, પણ જ્ઞાનમાં રાગને ભેળવતો નથી, રાગમાં જ્ઞાનને ભેળવતો નથી. કેમ કે એનો ઉપયોગ સૂક્ષ્મ છે એટલો. તર્કથી તો સમજાયું છે કે જે જાણે છે તે જ્ઞાન છે, રાગ છે તે જાણવાનું કાર્ય કરી શકતો નથી. રાગમાં જ્ઞાન નથી, રાગ સ્વરૂપે જ્ઞાન નથી, જ્ઞાન સ્વરૂપે રાગ નથી, તેથી જ્ઞાન જાણે છે અને રાગ કઈ જાણતો નથી. આમ બે ભાવ હોવા છતાં જાણનાર ભાવ જુદો, રાગ એવો ભાવ જુદો. આ નહીં જણાવવાનું કારણ કે રાગ રસ એટલો છે કે રાગ રસને લીધે એને જ્ઞાન જુદું અને રાગ જુદું એવું જણાતું નથી. હા, એની તકલીફ છે અને એ રાગ રસને લઈને ઉપયોગ સ્થૂળ છે, એનું જ્ઞાન સ્થૂળ છે. ભલે આગમનો પારંગત જીવ હોય તો પણ એનું જ્ઞાન સ્થૂળ છે, અને ચકલાને આગમ જ્ઞાન કાંઈ ન હોય તો એનું જ્ઞાન સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મતા અને સ્થૂળતાનો આ પ્રકાર છે. એટલે અહીંયા છેલ્લી એક લીટી લીધી છે, એના ઉપર આખા બોલનો વિષય એના ઉપર છે કે ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. ઉપયોગને સૂક્ષ્મ કરીને જ્ઞાનને જાણવા માટે, જ્ઞાન સ્વભાવને જાણવા માટે એને ઉપયોગને સૂક્ષ્મ કરવો પડશે, અને એ ઉપયોગને સૂક્ષ્મ કરવા માટે એને રાગની રુચિ અને રાગના રસને છોડવો પડશે. 197 બોલમાં આપણે વાંચ્યું, એમાં બહુ સ્પષ્ટ વાત લખી છે કે કદી એવું ન બને કે એમ કરીને બહુ સ્પષ્ટ લખ્યું છે. એમ ન હોય કે, એમ શબ્દ પડ્યા છે, પણ એમ ન હોય એટલે એવું ન બની શકે કે પરમા તીવ્ર રુચિ હોય અને ઉપયોગ સૂક્ષ્મ થઈને અંતરમાં પ્રજ્ઞા છીણીનું કાર્ય કરે. છેલ્લી લીટીઓ છે બે. એવું ન બને કે પરમા તીવ્ર રુચિ હોય અને ઉપયોગ અંતરમાં પ્રજ્ઞા છીણીનું કાર્ય કરે. રુચિ ક્યારે હોય છે? કે પરમાં રસ હોય તો. રસ ને રુચિ ક્યારે હોય? કે જ્યારે એમાં એને સુખ બુદ્ધિ હોય તો. અભિપ્રાય અને નિર્ણય સુખનો જ્યાં સુધી છે પરમાં, ત્યાં સુધી પરનો રસ અને પરમાં સુખ બુદ્ધિ એ બદલાતી નથી. જ્યાં સુધી એ બદલાતી નથી ત્યાં સુધી ઉપયોગ સૂક્ષ્મ થતો નથી. ઉપયોગ સૂક્ષ્મ થતો નથી ત્યાં સુધી રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન થતો નથી. ભેદ જ્ઞાન ન થાય તો તેના ફળ સ્વરૂપ શુદ્ધ ઉપયોગ પણ ઉત્પન્ન થતો નથી. ફક્ત કામ તો ટૂંકું છે કે નિજમાં નિજને જોવું છે. અરીસામાં મોરનું પ્રતિબિંબ પડ્યું છે ત્યારે અરીસો જોવો છે, મોર નહીં. મોરને એકાંતે જોતા અરીસો ભૂલાઈ જાય છે. નિજમાં નિજને જોતા પર જણાતું હોવા છતાં ગૌણ થાય છે, અને નિજમાં પરને જોતા નિજને ભૂલી જવાય છે. તો નિજમાં નિજને જોવું છે એમાં નડે છે શું તને? કે પર પદાર્થની રસ બુદ્ધિ ઉપર શબ્દ પહેલો પડ્યો છે, રસ બુદ્ધિ સુખ બુદ્ધિ. બુદ્ધિ એટલે અભિપ્રાય અહીંયા લેવો, બરાબર. અભિપ્રાય એટલે નિર્ણય લેવો. એમ નિર્ણયનું સ્ટેજ પહેલાં આવે છે, સમ્યક દર્શન પહેલાં, કે નિર્ણયથી આખી વસ્તુ બદલી જાય છે. સ્વરૂપનો નિર્ણય થતાં સ્વભાવનો મહિમા આવે છે, પર પદાર્થનો મહિમા જાય છે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ રહેતી નથી, નિજ પદાર્થમાં સ્વભાવમાં અનંત સુખ છે એવા નિર્ણયથી સ્વમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ જવાને લીધે એનો રસ એની રુચિ તૂટે છે, અને ઉપયોગ સૂક્ષ્મ થાય છે. જ્યાં સુધી એ રીતે રસ અને રુચિ તૂટતા નથી ત્યાં સુધી ઉપયોગ સ્થૂળ રહે છે. ઉપયોગ સ્થૂળ રહે છે ત્યાં સુધી શાસ્ત્ર વાંચી વાંચીને મરી જાય, કડી એને અંદરમાં ભિન્ન જ્ઞાન પકડાય ને સ્વભાવનું પકડાય. આ એનું સ્પષ્ટ આલેખન આ રીતે આગળ પાછળ સંધિ મેળવો તો મળે છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. અહીંયા તો એ તો કે વાત આવે પણ પ્રશ્ન ઉભો રહી જાય. ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્વભાવને પકડવો જોઈએ, ઉપયોગને કેવી રીતે સૂક્ષ્મ કરવો? જ્યાં પ્રયોજન છે ત્યાં તો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. પોતાના સુખ દુઃખનું પ્રયોજન છે, પોતાના લાભ નુકસાનનું પ્રયોજન છે, ત્યાં તો બરાબર ઉપયોગ સૂક્ષ્મ થાય છે. કેમ બાબા, આમાં તો અમને માર પડે છે. શું માલ લેવા જાય, બારદાન હારે આવે, અનાજ લેવા જાય ને, કોઈ અનાજ એવું હોય, 1 કિલોનું બારદાન હોય, 900 ગ્રામથી 1 કિલોનું બારદાન હોય, તો 1 કિલોનો જેટલા પૈસા થતા હોય એ પ્રમાણે જો માલનો ભાવ હોય તો તેનો લાભ જાય ને નુકસાન જાય, બરાબર છે? પણ વધારે ઓછો હોય તો પહેલાં વિચાર કરી લઈએ કે આ બારદાન 1 કિલોનું સાથે આવ્યું અને 1 કિલોના પૈસા આટલા લાગ્યા, અને બારદાનનો તો આટલા પૈસા છે, આપણને આટલું નુકસાન છે. એમ કે ભાઈ બારદાનનું વજન કાપી લ્યો, કાં બારદાન ફ્રી આપી દો ને કાં બારદાનના પૈસા જેટલા થતા હોય એટલા લ્યો. 7 રૂપિયા કિલો ખાંડ હોય અને 7 રૂપિયા બારદાના ઉપજતા હોય તો જાણે વાંધો નહીં કે એમાં આવી ગયું. પણ 5 રૂપિયા બારદાના ઉપજતા હોય અને 7 રૂપિયાની ખાંડ હોય તો ભાઈ 2 રૂપિયા મારા જ હશે. આમાં હિસાબ કિતાબ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરે. આ લોકો માલ વેચે છે ને, બારદાન સિવાય એની સુતળીનો હિસાબ કરે કે ન કરે? 1-2 ગુણી સિવાની હોય ન કરે. પણ આમ આખી ટ્રેન ભરીને બારદાન હોય તો, રેક રાખી સિવાની હોય તો સુતળીની કેટલી ગાંસડી લાગશે એ ખબર પડે, કેટલા દોરા લાગશે એમની, કેટલી ગાંસડી વપરાઈ જશે એનો હિસાબ આરે હાર જોડી લેવો પડે છે. આ પડીકો બાંધી દોરાનો હિસાબ ગણે છે, કેમ કે આખો દી એને પડીકા બાંધવાનો છે. ગણે છે કે નથી ગણે? આપણે સમજીએ છીએ કે આ દોરો તો નકામી ચીજ છે, કાચો દોરો છે, એને કિંમત લાગે છે. પ્રયોજનમાં તો ઝીણામાં ઝીણો હિસાબ ગણવામાં આવે છે, કેમ કે લાભ નુકસાનને સંબંધ છે. અહીંયા દુઃખ થાય છે એ નુકસાન છે ને સુખ થાય છે એ લાભ છે, પણ એવો હિસાબ કિતાબ નથી કરતો. સુખ દુઃખ એ લાભ અને નુકસાન છે, શાંતિ અશાંતિ એ લાભ નુકસાન છે, અને એના માટે શું કરવું જોઈએ, શું લેવું દેવું જોઈએ એ હિસાબ નથી કરતો. ત્યાં સુધી નથી કરતો કે પૈસા મળે છે ને ભલે અશાંતિ થાય. અશાંતિ ઊભી થાય તો ભલે થાય, પણ પૈસા તો મળે છે. શું આટલી બધી પૈસામાં સુખ બુદ્ધિ છે જીવને, તો અશાંતિની ગણના નથી કરતો. ટેન્શનમાં જીવે છે કે નહીં લોકો? કેટલા ટેન્શનમાં જીવે છે અત્યારે આ કાળમાં? માથા ઠેકાણે નહીં, બીપી હાલતા વધી જાય, હાર્ટના દુખાવા થઈ જાય, તો કે બધું થાય, પણ એ ટેલિફોન ને એ કામ ને એ ધંધો ને બધું થાય તો કે ભલે થાય, પણ આપ રોજ કામ કરવું એ તો કરવું ને કરવું. એ એટલો બધો પ્રયોજન પાછળ જીવ ચોંટી જાય છે. જ્યાં એને પ્રયોજન સમજાય છે ત્યાં આ સ્વાધ્યાયનો એટલો જ હદ છે. એક વાર તારું પ્રયોજન ક્યાં કેવી રીતે છે એ તને સમજાવવું જોઈએ. સુખ શાંતિમાં તારું પ્રયોજન છે કે અશાંતિમાં તારું પ્રયોજન છે? કેવી રીતે તારું પ્રયોજન છે, શું કિંમત આપીને તારે શાંતિ ખરીદવી છે, બસ આ સવાલ છે સામે ઊભો છે આ પ્રશ્ન. કેટલી કિંમત આપવી છે શાંતિ માટે, થોડી ઘણી આપી એમ નહીં ચાલે, પૂરેપૂરું જતું કરતું. એક શાંતિ સિવાય બીજું કઈ જોઈએ તો શાંતિ મળશે, પણ શાંતિ જોઈએ ને બીજું પણ જોઈએ તો બીજું જોઈએ એમાં અશાંતિ આવશે, બીજું જોઈએ એમાંથી અશાંતિ છે. શાંતિ ને શાંતિ બે કેવી રીતે મળશે, કાં અશાંતિ મળશે કાં શાંતિ મળશે. એટલે એક વાર જીવે નિશ્ચય કરવો પડે છે કે મારે ખરેખર કરવું છે શું, શું કરવા માટે હું જીવું છું, એક વાર એને નિર્ણય કરવો પડશે. નહીતર અનાદિથી એમ નેમ જે રીતે ચાલ્યો છે, પર પદાર્થ પાછળની જે દોડ છે એ દોડ એમને ચાલુ રહેશે, અશાંતિ ચાલુ રહેશે, દુઃખ ચાલુ રહેશે, જન્મ મરણ પરિભ્રમણ ચાલુ રહેશે. સમજણમાં સિદ્ધાંતો બેસતા નથી એ પણ એમ સૂચવે છે કે એની આત્માની રૂચિથી એને ઘણું છેટું છે, એટલે એનું જ્ઞાન વિતરાગતાને અનુસરવા વાળા સિદ્ધાંતોને સ્વીકારવા તૈયાર થતું નથી. જ્ઞાનને રૂચિને ભાવ સંબંધ છે, આ જ્ઞાનનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલો બધો છે.